ખબર નથી
એવી સ્વમતી કલ્પના એ નામ સ્વચ્છંદ. એ સ્વચ્છંદ થી જે કોઈ આપણે નિર્ણયો કરીએ, વાંચીએ, સમજીએ, એમાં ભૂલ થવાની શક્યતા કેટલી? પસંદ બોલી ગયા સાદા. તો એવી એવી પરિસ્થિતિની અંદરમાં કોઈ જ્ઞાની પુરુષોએ આ વિશે શું લખ્યું છે એ જાણી અને એ પ્રમાણે આપણે અંદરમાં સેટિંગ કરવું. સેટિંગ અંદરમાં સેટ નથી થતું. જે દિવસે સેટ થશે એ પ્રમાણે ચિત્તની વૃત્તિ પછી રમશે. ત્યાં સુધી ચિત્તની વૃત્તિ રમતી નથી. એક જગ્યાએ તો એક જ્ઞાની પુરુષે તો એટલું બધું કડક લખ્યું છે કે સત્સંગ એ પણ મનોરંજનનું કારણ થાય છે. એટલે નિરંતર આત્માની જે સ્તુતિ કરે છે તેને જ્ઞાનીઓ સ્તુતિ કહે છે. કોઈ પણ દેહની સ્તુતિ નહીં, પણ વિશુદ્ધ આત્માની સ્તુતિ એટલે પ્રશંસા કરવી તે વાસ્તવિક સ્તુતિ છે. આત્માની પ્રશંસા ત્યારે જ કરી શકે જેવ કે ત્યારે આત્માનું ગૌરવ એને સમજાય. જ્યાં સુધી આત્માની પ્રશંસા આત્માની સ્તુતિ જીવ કરી શકતો નથી. આત્માનું ગૌરવ આવવું જોઈએ. કેટલો અદભુત દ્રવ્ય છે આપણું, પણ આપણને એની ખેવના જ નથી, આપણને એની ખબર જ નથી. ખબર હોય તો પણ ગૌરવ નથી આવતું. સત્સંગમાં કંઈક કંઈક તો ખબર પડે જ છે, પડે છે ને, પણ ગૌરવ નથી આવતું. પણ ગૌરવ ક્યાં આવે છે? હજી સાંસારિક પદાર્થોમાં આવે છે, શરીરમાં આવે છે, સંપત્તિમાં આવે છે, સંબંધોમાં આવે છે. એ બધો જ પરની અંદરમાં બધો આવે છે. એ પર પ્રવાહ બડે પ્રભુ છે, સબ આગમ ભેદ સુઉર બસે વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બદલાય. આત્માનું ગૌરવ આવવું જોઈએ. તો આત્માની સ્તુતિ પ્રશંસા કરવી તે વાસ્તવિક સ્તુતિ છે. તેનાથી કર્મનું આગમન રોકાય છે. 24 તીર્થ કર્મનું આગમન કેમ રોકાણું? રાગદ્વેષ બંધ થઈ ગયા, રાગદ્વેષ બંધ થઈ ગયા. અહીંયા પ્રશસ્ત રાગની વાત નથી કરતો, એટલું સમજી લે બરાબર. હા, તમારું હોય જ ને. જે વિચારક છે એને જ પ્રશ્નો આવે, ને તો બીજા કોને આવે? પણ વિચાર જે વસ્તુનું વિચારણા ચાલી રહી છે તેમાં જ વિચાર આવે, એ મહત્વનું છે. વિચાર બાધક ન બનવો જોઈએ, વિચાર પ્રેરક બનવો જોઈએ. તો અહીંયા 24 તીર્થંકરની સ્તુતિ કરવી એને ચતુર્વિંશતિ સ્તવ કહે છે. તે સ્તુતિમાં અમુક તીર્થંકર વિશેષની સ્તુતિ છે. ત્યારે શુદ્ધ આત્માની સ્તુતિ કરવી તે પવિત્ર આત્માની સામાન્ય સ્તુતિ છે. બંને સ્તુતિ કરવા યોગ્ય છે. જે આપણે પોતાના આત્માની સ્તુતિ કરીએ છીએ એ હજી સંપૂર્ણ કર્મથી રહિત થયા નથી, અને છતાં કરવી છે. એને માટેનું અવલંબન શુદ્ધ આત્મા જેને પ્રાપ્ત કર્યો છે એવા તીર્થંકર પરમાત્માની સ્તુતિ, એમાં એકરૂપતા, એમાં લીનતા. જે 394-95 પત્રની અંદરમાં ભાનુવીજીજી મહારાજે અહીંયા લીધા હતા એની અંદરમાં 7 શબ્દો મૂક્યા છે. લખ્યા છે કઈ? એકાગ્રતા, લીનતા, તન્મયતા, એવા એવા શબ્દો લખ્યા છે કે જાણે કે દુનિયા આખી ભૂલાઈ ગઈ અને એની અંદરમાં ચિત્ત રોકાઈ ગયું. કેવું રોકાણું? તો દેવચંદ્રજી મહારાજ મહાવીર સ્વામીના સ્તવનમાં એમ લખે છે કે ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો. આવું ચિત્તની લીનતા કરીએ તો એ સ્તુતિ એ સંવર છે. હવે બીજી વાત, સપોઝ એટલે હદ સુધીની લીનતા આપણે ન કરી શકીએ કારણ કે હજી આપણે પામર છીએ, હજી આપણે અશક્ત છીએ, હજી આપણને આત્મ ગૌરવ નથી. તો આ પરમાત્માના આત્માનું ગૌરવ નથી તો શું કરવું? જેટલું થાય લક્ષ એ જ રાખવો, અને જેટલા ભેદે જેટલી રીતે જેટલી વિશેષતાથી થઈ શકે એ પ્રમાણે ચિત્તના વિચારોને એની અંદરમાં રોકવા. બરાબર? આમાં કોઈને પ્રશ્ન છે તો આગળ. પંચ પરમેશ્વરની વંદનામાં પહેલા બે અરિહંત અને સિદ્ધ એની સ્તુતિ કરવાની વાત કરી, અને વંદનાની અંદરમાં જે પ્રગટ સ્વરૂપ છે એને વંદન નમસ્કાર કરવાની વાત કરી છે. સંવરનો અર્થ આવતા કર્મને રોકવા, એનું નામ સંવર છે. હવે જે ક્રિયાથી સંવર થાય એ ક્રિયાનો અપનાવવી, એટલે મૂળભૂત વાત એ છે કે કોઈપણ પ્રકારે પોતાના આત્માના અંદરમાં કર્મનો આશ્રય ન થવો જોઈએ અને બંધ ન થવો જોઈએ. નવો આશ્રય અને નવો બંધ પડવો જોઈએ નહીં. કોઈપણ રીતે સંવરની અંદરમાં, સ્થિરતાની અંદરમાં, શાંત ભાવની અંદરમાં આત્મા રહેવો જોઈએ. એવી રીતે રહીએ તો નવા કર્મ રાગદ્વેષ ઉત્પન્ન કર્યા વગર જો આ બધી ક્રિયા કરે તો સંપૂર્ણ રાગદ્વેષ રહિત કરે તો સંપૂર્ણ સંવર છે. ઓછો વધતો રાગદ્વેષ થઈ જતો હોય તો ઓછો વધતો સંવર છે. આ એક જુદા જુદા સાધનો બતાવ્યા છે. આગળ એમાં શુભ ઉપયોગ ની વાત કરી છે. કઈ વાંધો નહીં. શુભ અશુભ છૂટ્યા?
અશુભ નથી.
બરાબર. શુભ શુભ રહ્યા કરે છે?
ખબર નથી.
કઈ વાંધો નહીં, જરાક સાંભળો. શુભ રહ્યા કરે છે? શુભ રહ્યા કરે છે ને. અચ્છા, હવે શુભ જે છે ને એ શુદ્ધતાના લક્ષ્ય કરવા માંડો. જયારે જયારે શુભ ઉપયોગ થાય ત્યારે શુદ્ધ ઉપયોગને વારંવાર યાદ કરો કે શુદ્ધ ઉપયોગ કેવો હોય. હજી શુભની અંદરમાં રાગ થાય છે, શુભ આપણને ગમે છે, સૈદ્ધાંતિક રીતે એ વિચારણા અંદરમાં સાથોસાથ ઉત્પન્ન થવી જોઈએ કે આ વસ્તુ હજી કર્મબંધનું કારણ રહી જાય છે. ભલે સારો કર્મબંધ છે, અનુકૂળતા વિશેષ ભવિષ્યમાં આપે એવો કર્મબંધ છે, પણ કર્મબંધ તો ચોક્કસ છે અને એ કર્મબંધ ભોગવવો તો પડશે જ. ભોગવવો તો પડશે ને, શુભ હોય કે શુભ હોય. તો વાંધો. હવે એવો શુભ ઉપયોગ હવે જો મારે ન ભોગવવો હોય, અનુકૂળતા જ્યાં સુધી ગમતી હશે ત્યાં સુધી શુભ ઉપયોગ ગમશે. જ્યાં સુધી બાહ્ય અનુકૂળતા ગમતી હશે ત્યાં સુધી શુભ ભાવ ગમશે. પરમાર્થ માર્ગી જીવનું લક્ષણ શું છે? કૃપાલ ભાઈનું વચન બોલો, ખબર હોય. ચારસો ઓગણસાઠ માં છે, તમને બહુ યાદ રહે છે એટલે કહું છું, કારણ કે પાછું કોક દી હું ભૂલું તો તમને મને કેવા થાય. ચારસો ઓગણસાઠ તારે જૂના કાગળિયા જોજે એમાં કેટલી વાર લખ્યું છે. એ જ આવે રે પરમાર્થ માર્ગી જીવનું લક્ષણ, એ જ આવ્યું. ના ના ના, બીજું હોય આને માટે હાથ વાંધ કઈ લખ લખ. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય તે પરમાર્થ માર્ગ વાળો જીવ તે ન હોય. પરમાર્થ એટલે શું? રાગથી રહિત થવાની જેની ઈચ્છા છે અને તથારૂપ જેનું પ્રવર્તન છે મન વચન કાયા દ્વારા, એને પરમાર્થ માર્ગી જીવ કહેવાય. એની થોડીક સ્પષ્ટીકરણ અહીંયા કૃપારૂપે મૂક્યું. પરમાર્થ માર્ગ વાળો તે જીવ ન હોય. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા બધા પ્રકારે કાયર થયા કરે. હવે શુભ ભાવને પરમાર્થ કેવો કે અપરમાર્થ? અને અપરમાર્થ શુભ ભાવ થતો હોય ત્યારે પણ જો જીવને ગમતું હોય તો પરમાર્થ માર્ગ નથી, અને જો જીવને એમાં કાયરતા જણાતી હોય તો પરમાર્થ માર્ગની એન્ટ્રી વિઝા મળ્યા, હજી ગયા નથી. બરાબર. તો પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસાર સુખની પ્રાપ્તિમાં ઘણીવાર વાંચ્યો છે પત્ર, પત્રનો આટલો જ વિભાગ ઘણીવાર વાંચ્યો છે. પરમાર્થ સુખની એટલે કે સંસાર સોરી પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષોને હોય છે. પ્રશ્નનો જવાબ મળ્યો? મળ્યો. થેન્ક યુ. આ કારણ કે હું તમને પહેલા એ બોલવા જતો ક્યાંક બીજી લાઈને ચડી ગયો. આપણે આ ન થાય એવી વસ્તુ જ કરવા માટે થઈને પ્રવૃત્ત થયા છે. જે અનાદિકાળથી સંકેત પ્રાપ્ત નથી થયું એ સંકેત મેળવવાની આપણને અંદરની ઈચ્છા ઉભી થઈ છે અને એ કાર્ય કરવા પ્રવૃત્ત થયા છીએ. એટલે હવે ડગલું ભર્યું કે હા તો ઠીક, હાલો આગળ વધો. પૂર્વે કરેલા કોણ બચે? પૂર્વી પૂર્વેથી ચાલુ કર. આક્રમણથી પાછું હટવું એનું નામ પ્રતિક્રમણ. પરદ્રવ્યમાં આક્રમણ કરીએ છીએ ને એમાંથી પાછું હટવું એટલે પ્રતિક્રમણ. હવે બોલો, તમે બોલો. પોતાને પૂર્વે કરેલા કર્મો આજે ઉદયમાં આવે છે તેને મારા માનવા કે ન માનવા? તમારા કરેલા કર્મો મને ઉદયમાં આવે? મને ઉદયમાં ક્યાં આવે? મારા કરેલા આવે ને કે કોઈ બીજાને આવે? અહીંયા એમ લખે છે કે મારા ન માનવા. કઈ અપેક્ષા છે આમાં? કઈ અપેક્ષા મૂકી છે એ જાણી લો પહેલા. ઉદય આવેલ કર્મો, કર્મો બંધ થાય છે એ ઉદય છે તે વખતે જ કહી શકે, મનમાં માની શકે કે આ ઉદય આવેલ કર્મો તમે મારા નથી. તમે અત્યારે જે મને સુખ દુઃખના ફળ આપવા આવ્યા છો તે મારી ભૂલનું પરિણામ છે. આમાં મારા નથી એમ કીધું. તે કેના છે? રાઈટ. આમ તો શુદ્ધ આત્માના છે, પણ બંને દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. આત્મા અને પૂદગલ બંને ભિન્ન છે. માત્ર ભાવકર્મ તે મારા છે, દ્રવ્ય કર્મ તે મારું નથી. મારા કારણે ઉત્પન્ન થયેલું ચોક્કસ છે, પણ દ્રવ્ય કર્મ તે મારું નથી. ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, આ ત્રણ કર્મની કેટેગરી છે. બરાબર. ભાવકર્મ આત્મા પોતે કરે છે, સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. જેનો કરતા છે તેનો ભોગતા બને છે. સ્વભાવ પરિણતિએ, પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો જો કરતા હોય તો નિજ સ્વરૂપનો ભોગતા બને. અનુચરિત એટલે કે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. એટલે કે ભાવ કર્મની અંદરમાં જીવ શુદ્ધ ભાવમાં નથી રહી શક્યો અને ભાવ કર્મ કર્યા છે. ભાવ કર્મ કર્યા કેને કહેવાય? ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડદું. ભાવ કર્મ કેને કહેવાય? સ્વભાવમાંથી નીકળીને વિભાવની અંદરમાં જે જીવ જાય છે તે જીવ ભાવ કર્મ કરે છે. બરાબર. તો એ જે ભાવ કર્મ કર્યા છે એ ભાવ કર્મ મારા, મારા જ આત્માના પરિણામની પ્રક્રિયા છે. પણ દ્રવ્ય કર્મ જે છે એ મારા નથી, એ અપેક્ષા અહીંયા મારા નથી એમ કહે છે. ધર્મ કર્મ ભોગવતી વખતે પણ આપણી અનાદિકાળની જે પ્રેક્ટિસ છે તે પ્રેક્ટિસને કારણે દ્રવ્ય કર્મ દેખાય છે, ભાવ કર્મ દેખાતા નથી. ક્રિયા પરિણામ દેખાય છે, કારણ દેખાતું નથી. કારણ દેખાય? ભાવે દેખાય. કેમ ના દેખાય? લે ડોક્ટર સાહેબ, ડોક્ટર છો તમે? હે ડોક્ટર છો ને? હા. તો તમારામાં હૃદય કઈ જગ્યાએ છે? ખિસ્સામાં. કેમ કહ્યું? જાણકારી છે, સમજ છે. અથવા તો તમે જ્યારે ઓપરેશન કરો છો કે તમે ભણ્યા છો ત્યારે ખબર છે કે શરીરના કયા વિભાગમાં હૃદય છે, કયા વિભાગમાં લીવર છે, કિડની છે વગેરે. એમ જાણવાનું કામ શાસ્ત્ર દ્વારા આપણે કરીએ છીએ, એટલે શ્રુત જ્ઞાન છે. એને સાચવી રાખવાનું જ્ઞાન એ મતિ જ્ઞાન છે, અને એની ચિંતવન કરવાનું 12મા ગુણ સ્થાનક સુધી શ્રુત જ્ઞાનનું ચિંતવન કરવાનું છે કે નહીં? તો એ શ્રુત જ્ઞાન આપણને ભાવની ખબર નથી. શ્રુત જ્ઞાન જે કહે છે એ અનુભવમાં લાવવાનું, એ જ કાર્ય કરવાનું છે. શ્રુત અનુભવ વધતી દશા, શ્રુત અને અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રહે, ધન્ય રે દિવસ આ. તો અત્યારે તમે શુભ અને અશુભ ભાવને પકડી શકો? પકડી શકો? એ ભાવ કર્મ નથી તો પકડાનું ને. ભાવકર્મ પકડાઈ ગયું, જુઓ પકડવા ધારો તો બધું પકડાય એવું છે પ્રભુ.
દ્રવ્ય કર્મ છે એ ભાવ વિના થઈ શકે
નો થાય,
તો આને ભાવકર્મ થી દ્રવ્ય કર્મ થાય છે.
અન્યોની આશ્રિત છે, હવે તમને એટલું બધું કહું કે બધા કદાચ કેવું સમજવું અનુકૂળ પડે કે ન પડે, પણ છતાં કહી દઉં. દ્રવ્ય કર્મ નું નિમિત્ત પામીને, એટલે દ્રવ્ય કર્મ જયારે પ્રગટ થયું, વિપાક રૂપે પરિણમ્યું, દ્રવ્ય કર્મ આપણે બાંધેલું જયારે પરિણમ્યું ત્યારે એના તરફ દ્રષ્ટિ દઈને એનું નિમિત્ત પામીને ભાવ કર્મ નવા થાય છે. અને એ દ્રવ્ય કર્મ જે અત્યારે પ્રગટ થયું એ પૂર્વે કરેલું પોતાના ભાવ કર્મનું પરિણામ છે. તો બંને અન્યને આશ્રિત છે, ભાવ કર્મને કારણે દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મને કારણે ભાવ કર્મ, આવું બને છે. આ સિસ્ટમ છે, એને ગમે ત્યારે કોઈક વખતે બ્રેક કરવી પડશે, બ્રેક કરવું. આ સિસ્ટમ દ્રવ્ય કર્મને જોતા ભાવ કર્મ ન થાય એ જ સિસ્ટમ અને એ જ સાધના નક્કી કરવાની છે. એ ક્યારે થાય? વાસ્તવિક તત્વનું સ્વરૂપ જયારે સમજાશે ત્યારે એ થશે. અને આમાં લખ્યું કે આ અત્યારે જે કઈ કર્મનો ઉદય આવ્યો છે એ વાસ્તવિક મારા નથી, દ્રવ્ય કર્મ મારું છે નથી, એ અપેક્ષા અહીંયા મારા નથી એમ કીધું છે. એટલે મારે તમને ખુલાસો થોડો મૂકવો પડ્યો. શરીરને લગતી વસ્તુઓ છે એ જવા દો ને યાર, સમજી લો પેલા, આટલી વાત સમજી લો. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ, નો કર્મ ની અંદરમાં શરીરને લગતા સંબંધો છે. દ્રવ્ય કર્મની અંદરમાં પૂદગલ પરમાણુના કાર્મણ વર્ગણાની પરિણતિ કર્મરૂપે જે થાય છે તે આત્મા સાથે આશ્રય થઈ અને બંધ થાય છે. એનો જયારે અબાધા કાળ પૂરો થાય છે ત્યારે બે રીતે પ્રગટ થાય છે, એક વિપાક રૂપે થાય છે અને એક પ્રદેશ ઉદય તરીકે થાય છે. વિપાક રૂપે થાય છે એ જીવે ભોગવવું પડે છે, પ્રદેશ ઉદય થાય છે એ ખરી. ઘણું બધું છે, મુખ્ય વાત આની આપણે રાખીએ. તો અહીંયા બેજી આમાં આવી ગયું છે ને, હા તો પછી શું કર્યા, શું આવી ગયું. મને લાગે છે મેં 86 માં પાનાથી ચાલુ કર્યું છે, પણ છતાં થોડુંક વાંચ્યું હતું. અને બાકી તો આજે ને આ વિકટરાય વિજ્ઞાન જે છે એ જેમ છે તેમ સમજી લો, તો પછી કોઈ પણ ચોપડી વાંચવી હેલી પડશે, કોઈ પણ ચોપડી એકદમ હેલી પડે. ક્યારેય તમે એમ નહીં કહો કે આ અઘરું છે, કોઈ દિવસે નહીં કહો, કારણ કે જે વસ્તુ જેમ છે તેમ જ્ઞાની પુરુષે વર્ણવી છે અને તમે એને શ્રદ્ધાથી સ્વીકારો, પછી અઘરું શું બોલું છું. અઘરું હોય તો જાજુ મહેનત કરીને કામ કરવું, સહેલું હોય તો ઝટપટ કરવું. વિશેષ પુષ્પાક કરવો, વિશેષ સત્સંગ કરવો, વિશેષ સાંભળવું, વિશેષ અને અંદરમાં ભાવના પણ એવી જ રાખવી. સમીપ મુક્તિગામી જીવને તે સહજ વિચારમાં સપરિણમે છે, અને સહજ મુક્તિગામી હોય એને શું કરવાનું, વધારે વિચાર કરવાનો, સીધી વાત છે. આપણે સહજ મુક્તિગામી નથી ભાઈ, આપણાથી ન થાય એવું નહીં કરવાનું. દેખો તો મનમાં માની શકે કે આ ઉદય આવેલા કર્મો તમે મારા નથી, તમે અત્યારે જે મને સુખ દુઃખ રૂપ ફળ આપવા આવ્યા છો તે મારી ભૂલનું જ પરિણામ છે. આ તો સમજાવવાની રીતે લખ્યું છે, સુખ દુઃખ આપવા આવ્યા છો એવું એને તો કઈ ભાન જ નથી, કર્મ તો જળ છે એને કઈ ભાન નથી. કર્મ સ્વભાવે પરિણામે થાય ભોગથી દૂર, તો એનો સ્વભાવ છે, એનો કાળ જયારે પાકશે ત્યારે એ કર્મ એવી રીતે પરિણમશે એ ફળ આપશે એમ નથી કહેતો. અત્યારે એ કર્મ એવી રીતે પરિણમશે કે જીવની ભ્રાંત દશામાં જુદી રીતે પરિણમેલું કર્મ કાં તો પોતાને સુખરૂપ ભાસે છે ને કાં તો પોતાને દુઃખરૂપ ભાસે છે. આ આખી જગત વ્યવસ્થા આમ ચાલે છે, બીજી કોઈ નથી ચાલતી. હવે એમાં આપણી જવાબદારી કેટલી અને શું પેલા કેટલી નો જવાબ દીધો, હવે શું નો જવાબ આપો? સંભાવે રહેવું એ આપણી જવાબદારી, આ સિવાય બીજી કોઈ જવાબદારી નહીં. ગમે તેવા પરિસ્થિતિની અંદરમાં મારે શાંત ભાવે રહેવું છે. ધર્મકથાનું યોગમાં કેટલાય દાખલા છે, ખંદક ઋષિના 500 શિષ્યો ઘાણીમાં પીલાણા, દત્સુકુમારને માથે સગડી મૂકવાની, એવા તો કેટલાય દાખલા. સંગમ દેવે ભારે ઉપસર્ગ કર્યા, કમઠે પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ કર્યા, શું શું નથી કર્યું. અને આપણે ઘણા ઉપદ્રવ સહન કરી રહ્યા છીએ, અત્યારે ઘણી તકલીફો છે. પોતે જ કરેલું કર્મનું ફળ છે, કોઈને કંઈ કહેવાની જરૂર નથી. માત્ર શાંત ભાવેનો સ્વીકાર કરવો, થાય એટલો પુરુષાર્થ કરવો. પણ એવા કોન્સેપ્ટથી પુરુષાર્થ ના કરવો કે આને હું બદલી નાખું, એવા કોન્સેપ્ટથી પુરુષાર્થ કરવો કે આને સંભાવે હું ભેદું. આટલો ફેર છે. બદલવાની ક્રિયા જો ભાવ કર્યો તો એ ભાવ કર્મ છે, અને સ્વીકારીને સહન કરવાની ક્ષમતા ભાવ રાખવાની ક્રિયા તે સંવર છે. એટલું બધું આ બારીક છે કે જરાક આમ તો પકડાઈ જાય તો બધું કામ થઈ જાય. પહેલું પહેલું દાખલો ગણીએ, પહેલું સ્ટેજ ખોટું હોય તો શું આવે ભાઈ? આખો જવાબ ખોટો આવે. પણ પહેલું સ્ટેજ હાથું પડ્યું, બીજું સ્ટેજ હાથું પડ્યું, ત્રીજું હાથું પડ્યું તો સ્થિતિસિદ્ધમ સાચું. આપણે એમ રાખીએ. નેક્સ્ટ કાયામાંથી ઉપયોગ ખેંચી લેવો એટલે શું? ઉભાડી બોલ. કાયામાંથી ઉપયોગ ખેંચી લેવો એનો અર્થ શું?
કાયામાં જે આપણે માયા હોય તે સમજી છે
એટલે શું ખેંચી લેવું? એટલે હું આમ કઈ ખેંચાય એવું છે તો હું ચેતનને ચેતન તરીકે તમે માની લ્યો તો બરાબર છે, પણ ઉપયોગ ચેતનમાં વારંવાર જાયા કરે તો એનાથી ઉપયોગ ખેંચ્યો ન કહેવાય. અત્યારે ઉપયોગ સામાન્ય રીતે કઈ જગ્યાએ છે? શરીરમાં. શરીરની બધી જ ક્રિયા આપણે થાય છે એ આપણે એને જાણીએ છીએ અને એ જ રીતે રહીએ છીએ. શરીરે જરાક અગવડ હોય, પ્રતિકૂળતા હોય તો એ આપણને ફાવતું નથી, કારણ કે આપણો ઉપયોગ એમાં એમાં છે. જેમ મેં હમણાં કીધું એમ એક નાનકડું જીવડું તો કેવી ખબર પડી કે શરીર સાથેનું એટલું મહત્વ છે. પણ એ જીવડું હોય કે મચ્છર હોય કે માખી હોય, બેઠી હોય, ઉડ ઉડ કરતી હોય, પાછી આવતી હોય, એનો જ્ઞાતા દ્રષ્ટા જીવ રહ્યા કરે. આ પહેલી ભૂમિકા. અને બીજી ભૂમિકાની અંદરમાં મચ્છર માખી વગેરે ઉપદ્રવ એના ધ્યાનમાં જ ન આવે એ બીજી ભૂમિકા છે. એના ધ્યાનમાં જ ન આવે છે. મચ્છર માખી થાય છે. ઉત્તર સંધ્યાની અંદરમાં કૃપાળુદેવ જયારે આ સાધના કરતા ત્યારે આખા શરીર ઉપર મચ્છરની ચાદર થઈ જતી, આવું લખાણ છે. શું કર્યું? આત્મામાં લીનતા કરી, એટલે આત્માના ગુણોનું ચિંતવન જેટલી દ્રઢતાથી અને ઘનિષ્ઠતાથી થશે એટલો ઉપયોગ એમાં સ્થિર થઈ જશે. એને ઉપયોગ ખેંચ્યો કહેવાય. ખેંચ્યો એટલે ક્યાંથી ખેંચ્યો? દેહ અને દેહના સંબંધોમાંથી ખેંચ્યો. આ વિભાવ કહો તો એ અત્યારે જે ઉપયોગમાં છે એમાંથી ખેંચીને એ ઉપયોગ એમાંથી કાઢીને અથવા તો એ ઉપયોગ ન પ્રવર્તાવીને પોતાના આત્માના ગુણ ચિંતનની અંદરમાં ઉપયોગને સ્થિર કરવો એનું નામ ઉપયોગ ખેંચ્યો કહેવાય. બરાબર નહીં પકડાયું તમામ બરાબર છે. નેક્સ્ટ આમાં શું કીધું, આમાં શું કીધું એ તો તમે જયારે ફરીથી બધું બોલી ગયા એમ એમ નહીં. આમાં કીધું શું, આમાં શું કરવાનું કહ્યું આપણને? આપણે કોણ કરી શકે, હું કેવી રીતે કરી શકું, એ હવે આપણે કોન્સેપ્ટ લેવાનો છે. દરેક વસ્તુમાં આમાં આમ કીધું છે એમ નહીં, મારે આમ કરવાનું છે એવો અંદરમાં અભિગમ આપણો ગોઠવાવો જોઈએ. બરાબર, તો આમાં શું કીધું, આપણે શું કરવું જોઈએ? દેહને દેહની ક્રિયાઓને ધીરે ધીરે ભૂલવી જોઈએ, અને દેહની સાથે રહેલો આત્મા છે જે શાશ્વત છે, અનંત ગુણનો સ્વામી છે, મુખ્ય જ્ઞાન ગુણ છે, ચૈતન્ય સ્વભાવી છે, એની વિચારણા જેટલી જાણકારી છે એટલીસ્ટ એટલી તો કરો, વિશેષ તો નહીં જ કરી શકાય. જેટલી જાણકારી હશે એટલું જ થશે તમારાથી, તમારાથી, મારાથી, બધાથી. પણ જેટલું આત્મા વિશેની જાણકારી છે એટલું ચિંતન કરી શકાય. તો એ ચિંતન એની અંદરમાં સ્થિર થઈ અને આ ઉપયોગ પહેલાં તો ઘરમાંથી છૂટી જાય, સંબંધોમાંથી છૂટી જાય, ધીરે ધીરે કરતા છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મર્મ. સમવર આવી ગયો કે નહીં? હા, એ તો હવે આપણા જૈન દર્શનમાં એવું નથી કે તમારા વતી હું મંત્ર જાપ કરું થઈ જાય એવું કઈ છે નહીં. થેન્ક યુ. બરાબર છે, સમજવું સહેલું જ છે અને એમાં પણ તમને લોકોને તો આટલો બધો અનુભવ પણ છે, આટલું બધું જાણકારી તમે પ્રાપ્ત કરી છે, સતત તમે એમાં નિષ્ઠાપૂર્વક સાંભળો છો, સમજવાની કોશિશ કરો છો, એટલે તમને સમજાય તો ખરું. પણ હવે કંઈક પ્રયોગની ભૂમિકામાં દાખલ થાઓ. માત્ર શ્રોતા કેટલા વખત સુધી રહીશું આપણે? કંઈક પ્રયોગ કરો, થોડું થોડું શરીરનું. ચાલો પહેલો પહેલો એકડો ઘૂંટાવું તમને, શરીરની સાતા સિલિયા પણ છોડો ધીરે ધીરે. થોડોક જા, તમને બધાને પંખો આવે મને આવતો જ નથી અહીંયા, ક્યાં આવવા? કાલથી હું આ તમ બધા આમ નીકળ બેહો, હું અહીંયા બે. શરીરમાં સાતા સિલિયા પણ છે, થોડુંક ઓછું કરો. ગરમી હોય તો એસી, હોય તો એસી નો કરો. થોડી ભૂખ લાગી છે, સમય નથી થયો ત્યાં સુધી ખાવું નહીં, ડબડો ઉગાડવો નહીં. કઈ વાંધો નહીં, પછી ઈચ્છા બીજા સ્ટેજમાં કરજો. પેલું સ્ટેજ તો કરો યાર, પેલું સ્ટેજ તો ઉપાડો. આપણે તો અત્યારે એવો વિચાર કરીએ છીએ આવું તો આપણાથી થાય જ નહીં. કૌશિકભાઈ આવું કોણ કરી શકે? તો કે એ તો કૃપાનું દેવ જેવા કરી શકે, આપણું કામ નથી. તો કોઈ દિવસે ન થાય. એટલે માત્ર આશ્ચર્ય ન કરો, આની અંદરમાં પણ એવું જ ભર્યું છે. આમાં પણ એટલી જ શક્તિ છે, આમાં પણ એટલું જ ઐશ્વર્ય છે. એને જુઓ, એને જાણો, ખરેખર જુઓ તમે. જ્યાં સુધી અંદરથી એક્સેપ્ટન્સ નહીં આવે ને ત્યાં સુધી કરવું અઘરું છે. અંદરથી સ્વીકાર આવવો જોઈએ. પહેલા વહેલા અંદરથી એમ સ્વીકાર, ચોક્કસ હું કરી શકું, કેમ ના કરી શકું, આ એમનો પોતાનો એકલાનો ઇજારો હતો, એના જેવો સમર્થ પુરુષ આપણને માર્ગદર્શન આપી ગયો, આપણે કેમ ના કરી શકીએ? આવો અંદરમાંથી રણકાર નીકળવો જોઈએ. એવું ઢીલા પોતાનું કામ નથી ભાઈ. શું સાહેબ, હરિનો મારક કેશુરાનો નહીં કાયરનું કામ જોને, પેલા પ્રથમ મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. તમે તો યાર આવું બધું ભણાવો છો દુનિયાને. ચાલો નેક્સ્ટ. એમ આના અલગ તો કોઈ પ્રશ્ન નથી ને કોઈને, નહીં ને? આગળ વધો. બસ 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 આટલું જ રાખો. કર્મ થી આત્મા એ છઠ્ઠો મુદ્દો આવી ગયો અહીંયા. હા હા, તો કરી લ્યો.
જે યોગી આળસનો ત્યાગ કરી આત્મતત્વમાં લક્ષ રાખીને આ છ અવસ્થા કરે છે, તેના કર્મોનું સંયોગ થાય છે. નિત્ય જ્ઞાનનો ત્યાગ કરનાર આત્મ અનાત્મનો વિરોધ કરી સમય જ્ઞાનમાં રહી થાય છે, એ જ આવતા કર્મોનો વિરોધ કરી શકે છે. ભેદની વાત કરી છે કે કર્મથી આત્માને જે હું જોવું છું અને ભવિષ્યમાં જે કર્મ આવનાર હોય છે અને તેમાં તે રાત દિવસના પરિણામો પડતો નથી, તેને ત્યાગ એટલે પ્રત્યાખ્યાન થાય છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ છે. અને આપણે જે જે આત્મા તરફ જે લાગણી કરીએ છીએ અને જે પરિણામો કરીએ છીએ તે ભવભ્રમણ કરાવે છે, અને એ ભાવોનો લાગણીઓનો ત્યાગ કરવો
આત્માના ભાવનો ત્યાગ નવો કરાય. આત્માના ભાવનો ત્યાગ કરાય. આત્માના ભાવોની અંદરમાં ઉઠતા રાગદ્વેષના ભાવોનો ત્યાગ કરવાનો હોય. હા, આત્માનો ભાવનો ત્યાગ તમે કરવા ધારો તો ન થાય.
થાય
બરાબર. પ્રત્યાખ્યાન એટલે ફરીથી આવું કાર્ય ન કરવું. એટલે જે કાર્યથી જે ભાવથી આત્મા કર્મનો બંધ કરે છે, તેવા તેવા ભાવો હવે તેવી તેવી લાગણીઓ, લાગણી શબ્દ મૂકીને થોડુંક સરળ કઈ રીતે કરાય કે એવી એવી લાગણી આપણે ન કરવી, એને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. આવા છ આવશ્યક સામાયિક, બોલો બોલો, છ આવશ્યક તો બોલો. પેલા ત્રણ કયા? છ તો બરાબર, પેલા ત્રણ કયા એમ બોલું છું. પેલા ત્રણ
કયા?
બસ બરાબર. પછી પ્રતિક્રમણ, પછી કાયોત્સર, અને પછી પછખાણ આવ્યા એટલે શું થયું? કર્મબંધ નહીં કરું, આવા કર્મબંધ મને ગમતા નથી, આવા કર્મના પરિણામો મને ગમતા નથી, સુખમાં અને દુઃખમાં બંનેમાં મને આનું આકુરતા આવ્યા કરે છે. સુખના તો ગમે છે, દુઃખના નથી ગમતા. દુઃખના પરિણામ નથી ગમતા, સુખના તો ગમે છે. વિચારે કરીને જે જીવ વિચાર ભૂમિકામાં આવે છે તેને અવશ્ય કરીને વૈરાગ્ય થાય છે. નિયમ કરી લો. 856માં કીધું છે, 856માં કીધું છે. બેન શું કીધું છે? જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, પાંચ પ્રકારે કીધી છે વાત. બરાબર. તો જેને જિજ્ઞાસા છે એને એવી પ્રકારનું નિમિત્ત પ્રાપ્ત થાય છે, એવા પ્રકારના સંયોગો પ્રાપ્ત થાય છે, એવા પ્રકારનો બોધ મળે છે, બધું કરે છે, જિજ્ઞાસા સંતોષાય છે. જેને એવો બોધ મળે છે એ વિચારણામાં જાગે છે, એ વિચાર કરે છે કે આ જગત શું છે, જગતના બધા સંબંધો શું છે, જગતની સ્થિતિ શું છે, એમાં મારું ભાગ શું છે, આ બધું કેવી રીતે ચાલે છે, એવી જેને વિચારણા થાય છે. અને જેને એ પાકી દરેક દ્રવ્યની કેરેક્ટરિસ્ટિક એટલે કે ગુણ ધર્મો જેને બધી ખબર પડે છે, વિચારણા એ ખબર પડે છે, હજી અનુભવ નથી, વિચારણા એ જેને ખબર પડે છે તેને અવશ્ય કરીને જે પદાર્થોમાં સુખ નથી તે પદાર્થોનો ત્યાગ થાય છે, એને વૈરાગ્ય આવે છે અને એ પદાર્થો છોડી દે છે. જેને આવું છોડી દેવાનું વૃત્તિ થાય છે એ ક્રમે કરીને બહારના પદાર્થોને પહેલા છોડે છે, એમ કરતા કરતા નજીકના પદાર્થો છોડે છે, એમ કરતા કરતા વિશેષ નજીકના પદાર્થ છોડે છે, એમ કરતા કરતા દેહના સંબંધોને સંબંધરૂપ સ્વીકારીને દેહનું મમત્વ છોડે છે, અને છેવટે પોતાના મિથ્યા અભિપ્રાયોને પણ છોડી દે છે. અને એ પ્રમાણે છોડી દેવા રૂપ જે વિચારણા કે ભાવ થવા એને વૈરાગ્ય કહેવામાં આવે છે. અને જેને વૈરાગ્ય થાય છે એને સેજે સેજે ત્યાગની ભૂમિકા આવે છે. આવે છે કે નહીં? આપણને કઈ ભૂમિકાઓ આવી? એ ભાઈ હું એને જ કહું છું કે તમે આવી તો વાત કરો બા. એનીવે આપણે કઈ ભૂમિકામાં છીએ વિચાર? વિચારણાની ભૂમિકામાં હશો તો કોઈક દિવસે જગત છૂટશે. જે દિવસે જગત છૂટશે તે દિવસે જ સપના ચરણની અંદરમાં આ આત્માના ભાવોનું સ્થાપન થશે. જપ તપ વૈરાગ્ય આદિ સર્વ ક્રિયાઓ કરવાનું એક જ કારણ છે, અને તે જગતની વિસ્મૃતિ કરવી. બધું મોઢે છે પણ બાકી કઈ વાંધો નહીં. હા વાંધો તો વાંધો જ ન પડ્યો, કઈ વાંધો નહીં. કેવી રીતે કહેવાય? આમાં કેમ અવડવું પડે? અંદરમાં પશ્ચાતાપ થવો જોઈએ કે અરે રે આટલા બધા વર્ષો ચાલ્યા ગયા, આટલા આટલા વર્ષોથી હું આ કાર્ય કરું છું, સાંભળું છું, સમજું છું, અને છતાં હજી મારાથી આવું કંઈ થતું નથી. હે જીવ, ક્યારે હું કરીશ? પોતાની જાતને કોઈ દિવસે દંડ દીધો? હું નથી કહેતો ભાઈ સાહેબ એવું, હું તો સમજણ જેને આવી તે અંદરમાં સમાવાની જેની વૃત્તિ થઈ એની હું પ્રશંસા કરું છું. 651 માં લખ્યું કૃપાળુ દેવ, જે સમજ્યા તે સમાયા. તો જેને સમાવાની અંદર વૃત્તિ અંદર જાગે છે એ મહાભાગ્યશાળી છે. અને નહીં તો જે શ્રોતાની ભૂમિકામાં વર્ષો સુધી રહે છે એને ઘણો પશ્ચાતાપ થાય છે. પાછળથી ઘણો પશ્ચાતાપ થશે. જ્યારે શરીર નહીં ચાલે, પરવશતા આવશે, ત્યારે અંદરમાં એવો જબરજસ્ત પશ્ચાતાપ આવશે કે અરે રે, જ્યારે સમય હતો, જ્યારે શરીર સાથ દેતું હતું અને ત્યારે કરવાનો મોકો હતો, ત્યારે મેં કર્યું નહીં, અરે રે ધિકાર છે મને. આવું લખે છે? આવું લખે છે? હ 935 માં લખે છે? આ તો એના જ શબ્દ બોલું છું, આ મારા ઘરનું કાંઈ નથી ભાઈ. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે, એક સમય. આ બાજુ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ અને મનુષ્ય જન્મનો એક સમય. તમે તમે વિચાર તો કરો કેટલો કોન્ટ્રાસ્ટ છે. માત્ર એક સમય અને એ એક એક સમય કરતા કેવડી જિંદગી વેડફી નાખીએ આપણે, તો આપણે કેટલા ચક્રવર્તીની સંપત્તિ વેડફી નાખીએ એટલું એટલું નક્કી કરો. સમસ્ત સંપત્તિ પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ, અને પરમાર્થને અનુકૂળ એવા યોગ. રોજે રોજ સત્સંગ મળે છે. વસંતભાઈનો કેવડો મોટો આભાર કે આટલું બધું સમજાવવા આ ભેજામારી કરે છે. પણ છતાં આપણું શું થયું? તો જેનો મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ એ સંપ્રાપ્ત થતાં જો જન્મ મરણથી રહી તેવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં, મારે છૂટવું છે, મારે છૂટવું છે, મારે છૂટવું છે, મને કંઈ ગમતું નથી, મને કંઈ ગમતું નથી, મારે હવે સામાથી છૂટવું છે, એવું અંદરમાં ભાવ અંદરમાં સતત રહ્યા કરવો જોઈએ તો સત્સંગ હાંભળો કહેવાય. એક જગ્યાએ લખે છે કે સત્સંગ ફરવાનું શી રીતે થયે, કે જો ઘરના સ્ત્રી પુરુષ અને ઘરના સંબંધો પ્રત્યેથી આપણો મમત્વ ભાવ ન છૂટે તો સત્સંગ ફરવાનું શી રીતે કહેવાય. લખે છે તો પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થતા જો જન્મ મરણથી રહી તેવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હોય એમ લખે. સૌનો પોતપોતાનો વિષય છે, દરેક જીવ સ્વતંત્ર છે, જેને ફરવું હોય એને પણ સ્વતંત્ર છે, જેને મુક્ત થવું હોય એ પણ સ્વતંત્ર છે. મુક્ત થવામાં મજા છે એવું જ્ઞાની પુરુષો કહી ગયા છે. જ્ઞાની પુરુષ ઉપર વિશ્વાસ હોય તો મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો મુક્ત થવામાં મજા છે એવું ભલે જ્ઞાની કહી ગયા અને ભલે જ્ઞાની તમે મુક્ત થઈ ગયા પણ મને તો સંસારમાં મજા છે તો સંસારની મજા કરો. કોઈ ના નથી પાડતું, કોઈ જ્ઞાની પુરુષ તમારો કાન પકડવા આવતું નથી. તમારે જે કરવું હોય તમે સ્વતંત્ર છો, તમારે જે કરવું હોય તમે સ્વતંત્ર છો. ઇટ ઇઝ અપ ટુ અસ કે હવે આપણે શું કરવું એ આપણા ઉપર છે, બીજા કોઈ ઉપર. તો અહીંયા સંવર જુદા જુદા રીતે અહીંયા સંવરની વાત કરી. છે આવશ્યકની અંદરમાં સંયમની કેવી રીતે વિચારણા કરવાથી સંવર થાય એ વાતો કરી. એ વાતો ભલે તમે પ્રતિક્રમણ કરવા નથી બેઠા તો પણ એવા ભાવ સતત રાખવા. જે વખતે એવા ભાવ તમે વિધિસર પ્રતિક્રમણ નથી કરતા પણ જે વખતે એવા ભાવ તમે કરશો એ વખતે તમને સંવર છે. એવા તમે નિશ્ચય અંદરમાં કરશો તો એને તમે જૈન લોકો પ્રતિક્રમણ આપણે પચખાણનું નામ આપે અને નોન જૈન હોય નિશ્ચયનું નામ આપે. ફેર શું પડ્યું? ફેર પડ્યો કે તમે નિર્ધાર કર્યો, નિશ્ચય કર્યો કે આવું નથી કરવું. એને નોન જૈન હોય એ નિશ્ચયનું નામ આપે. આપણે જૈન લોકો એને પચખાણ કહીએ, નિયમ લીધો એમ કહીએ. પણ મહત્વ શેનું છે? બહારના મહત્વ કરતા અંદરના ભાવનું મહત્વ છે. એ ભાવનું મહત્વ ગોઠવી અને આપણે જેમ બને એમ સંવરની અંદરમાં એટલે કે નવા કર્મબંધ ન થાય એવી રીતે જો આપણે રહીએ, સંવર થવાનો સંવર કરવાનો આપણો અધિકાર છે. જેમ કર્મ કરવાનો અધિકાર છે એમ સંવરનો પણ અધિકાર છે. કયો અધિકાર રાખવો છે એ નક્કી કરવાનું. તો આ રીતે અહીંયા અત્યારે આટલું રાખીએ છીએ. પછી આવતીકાલે કર્મ કરતા કંઈક લખ્યું છે ને, દ્રવ્ય ભાવ ભોગતા, દ્રવ્યનો ભોગતા અને ભાવનો પણ ભોગતા. ભાવ અને દ્રવ્યને અનાધિકારથી કનેક્શન છે, અનાધિકારથી કનેક્શન. ભાવ કરો અને દ્રવ્ય આવીને પડ્યું છે. એ તો હમણાં ભાઈને સમજાવ્યું નહીં, આપણે વાત શું કરી કે બે અવિના ભાવી છે, બે ને એવા સંબંધ છે. દ્રવ્યનું નિમિત્ત પામીને ભાવ થાય છે, ભાવનું નિમિત્ત પામીને દ્રવ્ય આવે છે. પણ એક વિશેષતા એ છે કે આવી બધી પરિસ્થિતિ હોવા છતાં જેને મુક્ત થવું છે એને કોઈ રોકી શકતું નથી. આપણે એવું દ્રવ્ય જોયું કે ભાવ એવા આવે, આપણે કૃપાળુ દેવનું દ્રવ્ય જોયું એટલે કૃપાળુ દેવ જેવા ભાવ આવે, મુક્ત થવાના ભાવ આવે. સારા નિમિત્તની શું કામ આટલી બધી સ્તવના કરી છે શાસ્ત્રોમાં? તો સારા નિમિત્તોમાં રહેવું. જ્યાં સુધી આત્મ અનુભૂતિ નથી થતી ત્યાં સુધી વિચાર પણ સારું નિમિત્ત છે, શાસ્ત્ર પણ નિમિત્ત છે, સદગુરુ પણ નિમિત્ત છે. માત્ર પોતાના આત્મ સ્વભાવની અંદરમાં લીનતા થવા દેવી, એ ઉપાદાન ઉપાદાનની અંદરમાં લીન થઈ ગયો. જ્ઞાનનો ઉપયોગ પરથી એટલે કે જ્ઞેય દ્રવ્યથી છૂટીને પોતાના આત્માને જ જ્ઞેય બનાવી અને પોતાનામાં સ્થિર થઈ ગયો, તે દિવસે ઉપાદાનની સંપૂર્ણ સ્થિરતા થઈ અને એ જ મનુષ્ય ભવની અંદરમાં કરવા યોગ્ય કાર્ય છે. વિશેષ
રાત્ર રે કદ જ્ઞાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણ
જય.